ઓમ શ્રી સાંઈરામ. ઈશ્વરમ્મા પસંદ કરેલી માતા. પ્રકરણ 11. વિકસતી ક્ષિતિજો. નવા ભારતનું નિર્માણ હતું તે અરસાની આ વાત છે. આઝાદીના ઘડવૈયાઓ જૂની પુરાણી માન્યતાઓ દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ આ સ્ત્રી જેણે જૂનવાણી સામેની જેહાદ વિશે કંઈક કદાચ જ સાંભળ્યું હતું તે રૂઢિઓની વાડ સામે ફરજિયાતપણે હડસેલાતી હતી. તેણી રાજકુંવરીની સાથે જ નહીં પરંતુ એંગ્લો ઇન્ડિયન તથા અછૂત ગણાય તેવી જાતની સ્ત્રીઓ સાથે પણ બેસતી કોણ ભક્તોમાં ભેદભાવ નાખવાની હિંમત કરી શકે? સ્વર્ગ મોક્ષ તરફ જવાનો માર્ગ પક્ષાપક્ષી વિનાનો છે. આસપાસના શહેરોમાં રહેનારા બધા ઈશ્વરમ્મા માતા હતા. તેમની પુત્રીઓ જે તેમની આસપાસ રહેતી તે હિન્દી, તમિલ, મરાઠી અને તેલુગુ વગેરે જુદી જુદી ભાષાઓ બોલતી, પણ આ બધી ભાષાના પ્રશ્નો તેમની પાસે એક જ સરળ જવાબ હતો, જે તેલુગુ માત્ર તે જ ભાષા તે જાણતી હતી, તે ભાષામાં તે આપતી હતી. અન્યથા સ્વામી દાટ્યા, અમ્મા, પુત્રી આ બધી સ્વામીની દયા છે, પરંતુ આ ઉદ્ગારો એટલા આશીષભર્યા અને સાંત્વન આપનારા હતા કે કોઈ આ સાંભળવાની મધુરતા ગુમાવવા પણ તૈયાર ન હતું. ભક્તો પૈકી જે હનુમંતરાવ હતા, જે જેલના IGP હતા, શ્રી નવનીતમ નાયક સમા હતા, ઉત્પાદન શુલ્ક માયસોર હતા, આ રણજોત સિંઘ માયસોર પોલીસના IGP હતા, સંદૂરના રાજા હતા અને અન્ય હતા જેઓ અંગત અને કામકાજની બાબતમાં સ્વામીની સલાહ લેતા હતા. ઈશ્વરમ્મા આ શક્તિશાળી વ્યક્તિઓને હારમાં ઊભેલા જોઈ અંજાઈ જતી કે રાજમહેલોના વ્યવહારને કેવી રીતે સીધા કરશે તેવી તેમને જિજ્ઞાસા થઈ. દિલ્હીમાં બેઠેલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે તે એટલે કે સ્વામી શું જાણે, રાજા સાથે થયેલી વાતચીત સાંભળીને તેણીએ સ્વગત પ્રશ્ન પૂછ્યો, પરંતુ સ્વામી આ બધા વિશે મર્યાદાથી પર હતા, તેથી તેને ચિંતા કરવાની કોઈ જરૂર ન હતી. સત્ય સાંઈબાબા પુટપતિથી દૂર વખતો વખત થવા લાગ્યા. તેણે પોતાના પુત્ર પાસે મેળવેલું વચન કે તે પૂત પરથી જ રહેશે કોણે ઝૂંટવી લીધું હતું? બેંગ્લોરના સકામમાં કે માઈસોરની રાજકુંવરી અને તેવી અન્ય મોટી વ્યક્તિઓ તો નહીં જ. તેઓને તો ખાતરી જ હતી કે સ્વામી તેમના જ છે. સત્યસાઈ બાબા પણ આ માટે દોષિત ન હતા. તેઓ શ્રીકૃષ્ણની માફક ગરીબ, બીમાર અને વૃદ્ધોને આશીર્વાદ આપવા ઈચ્છતા હતા, જેઓ પૂટપટ્ટી સુધી જીવિત આવી શકે તેમ ન હતા. જેઓ સ્વામીની હાજરીને કારણે આનંદ માણતા હતા, તેઓ તો તેમની વાતો જેમાંથી પોતાને અકથ્ય આનંદનો સ્ત્રોત પ્રાપ્ત થતો તે વિશે સગા સંબંધી કે હરીફ, પાડોશી કે નાસ્તિક પ્રત્યેકને જણાવતા હતા. તેઓ સ્વામી થોડા દિવસ પોતાની સાથે રહે તેવી વિનંતી પણ કરતા અને આખો મહિનો પણ તેમના થોડા દિવસો ન બનતા, અર્થાત તેઓ તેમની હાજરી સતત ઝંખતા હતા. ઈશ્વરમ્મા સ્વામીની સાથે દરેક સ્થળે જવા ઈચ્છતા, પરંતુ તેણી જ્યારે ઘરની કુટુંબની ઘણી બધી ચિંતાઓ હોય ત્યારે દરેક વખતે કેવી રીતે જઈ શકે? તેમની પુત્રી પાર્વતીમ્માના પતિ તાજેતરમાં જ ગુજરી ગયા હતા. તેના બે બાળકો પુત્રી અને મૂંગાબેરા પુત્રની કાળજી તેણે કરવાની હતી. તેણીના સૌથી નાના પુત્ર જાનકીરામને ફેફસાની મોટી બીમારી હતી અને તે દવાખાનામાં ભરતી કરાયો હતો. જ્યારે સત્ય પર્યટને ગયા ત્યારે ઈશ્વરમ્માએ દેવતાઓ અને દેવીઓની પ્રાર્થના કરી કે તેઓ તેમનું અજાણી હવા અને અજાણપણાથી રક્ષણ કરે. સ્વામી તરુણ અસ્થા વતાવી ચૂક્યા હતા અને તેઓ બેંગ્લોરમાં હતા ત્યારે ઈશ્વરમ્માની ભીતિ મુજબ બીમાર પડ્યા. તેમના યજમાન રાજા શેટ્ટીએ ડૉક્ટરોને બોલાવ્યા, પરંતુ રોગની માહિતી ન સાંપડી, તેઓને ખબર જ ન પડે. સ્વામીએ જણાવ્યું, મેં જ માંદા થવાની ઈચ્છા કરી છે. તેમણે શ્રી રામચંદ્રની તથા શ્રી શિરડીના સાંઈબાબાની જિંદગીના પ્રસંગો નિરૂપ્યા અને જણાવ્યું કે તરુણ અવસ્થામાં તેમને પણ ખાવાની અને આનંદની અરુચિ થઈ હતી. આ કારણે તેમના માટે આ માંદગી અનિવાર્ય હતી તેવી વાત કલાકો સુધી ભક્તોની ખાતરી આપીને તેમણે કહી. છેવટે સતત પ્રશ્નો કરવાથી સ્વામીએ કબૂલ કર્યું કે તેઓ તેમનું શારીરિક માળખું ફરીથી ગોઠવી રહ્યા હતા, જેથી તેઓ દૈવી શક્તિનું મંથન સહન કરી શકે અને અવતારના કાર્યો હાથ ધરી શકે. મેં જ્યારે સ્વામીને સૌ પ્રથમવાર જોયા ત્યારે મને કહેવાયું કે તેઓ હાલમાં જ શારીરિક રીતે સામાન્ય થયા છે. તેમનો અવાજ હજુ નબળો હતો, ચાલ ધીમી હતી, વાળનો ગુચ્છો તેમની ગરદન કરતાં અનેક ગણો મોટો હતો. હું માતાની એ ચિંતાને સમજી શકું છું કે જેણે પોતાના પુત્ર તેમના કુમળા શરીરને આ પ્રમાણે પરિવર્તિત થતું જોયું. આ પૂરતું ન હતું, ભંડારમાં તેણીના માટે ઘણી વેદનાઓ ભરી હતી. સ્વાભાવિક રીતે જ તેને સામાન્યમાંથી અમ્મા અને તેમાંથી સભાન રીતે ઈશ્વરમ્મા બનવાની આ બધી તાલીમની એક ધીમી પ્રક્રિયા હતી. સત્યની માતાને બદલે તેને તો સમજવાનું થયું કે તે એવી આશીષ પામેલી સ્ત્રી હતી કે જે ઈશ્વરની માતા હતી. થોડો સમય વીતતા તેણી જીવ માત્ર પર દયાની વર્ષા કરનાર માતા થનાર હતી. સત્યબાબાએ કહ્યું, હું તારો નથી તો પછી હું કોની? તેવો પ્રશ્ન માતાને થયો ત્યારે જવાબ મળ્યો, તું જગત અને તેની પ્રજાની છે. ઈશ્વર મને આ અનુભવ વારે ઘડીએ થવાનો હતો, જે સત્યના ઉરવકુંડામાં પડી જવાથી થયો હતો અને જેને તેઓએ સર્પદંશ માન્યો હતો. દશેરાના છેલ્લા દિવસે શિરડીના સાંઈબાબાએ દેહ ત્યજ્યો હતો. હવે પુટપર્તિમાં પૂજા, ભજન કીર્તન, યાત્રા અને ગરીબોને સમૂહમાં જમાડવાનું ભક્તોએ હાથ ધર્યો ત્યારે જ સ્વામીએ જાહેર કર્યું કે તેમનામાં શિરડી સાંઈબાબા ફરીથી પ્રવેશવાના છે અને તે જ આ બધું કાર્ય કરશે. તેઓ પુટપર્તિમાં પડશે અને શિરડીમાં ઊભા થશે, ભક્તોને ઉત્સવમાં આશીષ આપશે. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે સ્વામીએ મંદિરમાં એકઠા મળેલા ભક્તોને કહ્યું કે તેઓ શિરડી હતા અને પ્રત્યેક વિજયાદશમીએ ત્યાં દર્શન આપશે. પ્રત્યેક વર્ષે ઈશ્વરમ્માએ આ પ્રસંગ નિહાળ્યો. પોતાના પુત્રના દૈવી હોવા વિશે તેમને ખરેખર ખાતરી થઈ. આ અનુભવ માત્ર દશેરા પૂરતો નહોતો. ઈશ્વરમ્માએ થોડા જ સમયમાં જાણ્યું કે સ્વામી દુનિયા સમસ્તના છે. જો કે તેમનો દેહ ત્યાં જ હોય છતાં ભક્તના પોકારને કારણે તેઓ ત્યાંથી અલગ થઈ દૂર જતા. દિવસ કે રાત આ પ્રકારે શરીરોત્તર મુસાફરી બનતી. આવી મુસાફરી પરથી પાછા ફરે ત્યારે સ્વામી તે વિશે ઘણીવાર વાતો પણ કરતા. તેલંગણ ખીણમાં થયેલી લૂંટફાટ, રાજ્ય મુંદ્રોમાં આવેલું પૂર, મદ્રાસમાં લાગેલી અગ્નિશિખાઓ, એ કર્ણાટકના રસ્તામાં થયેલ અકસ્માતની વાત તેઓ જણાવતા. તેઓ અહીં તહીં સર્વત્ર હતા, ઘરમાં, દવાખાનામાં કે જંગલમાં, બધે જ ગૂઢ મદદ સાથે તેઓ હાજર થઈ જતા. ઈશ્વરમ્મા વિસ્ફાટ નજરે આ સાંભળી રહેતી. તેણી મનથી મહાકાવ્યોની વાર્તાઓમાં સરી જતી. શું શ્રીકૃષ્ણ ભગવાન પોતાના ભક્ત પાંડવોની પત્ની દ્રૌપદીના ભરી સભામાં કૌરવોના હાથે જ લાજ લૂંટાઈ હતી એ બચાવવા હસ્તિનાપુર નહોતા પહોંચી ગયા? શું દુર્વાસાના શાપથી પાંડવોને નષ્ટ કરવાના ઈરાદા વખતે શ્રીકૃષ્ણ જંગલમાં નહોતા પહોંચ્યા? જેવા સ્વામી પાછા ફરે એ ઈશ્વરમાં આતુરતાથી તેમને પ્રશ્નોની જડી વરસાવતી. દ્રૌપદીએ હસ્તિનાપુર પોકાર્યા હતા કે જંગલમાં? શું તે હાથીનો આર્તનાદ સાંભળ્યો જેને મગર પાણીમાં તાણી જતો હતો? અને સ્વામી હકારમાં જવાબ આપતા કહે, હા, દ્રૌપદી અને દુષ્ટ કૌરવો બધા હજુ પણ અહીં જ વસે છે. માનવ મગરો હજુ છે જેઓ શાંત પાણીમાં તેમના શિકારને ઝડપી જવા માંગે છે. હું તેમને બચાવવા જન્મ્યો છું. હું તેમની રક્ષા કરવા હાજરા હજીર છું જે ભગવાનને પોકારે છે. સ્વામીએ ઈશ્વરમ્માને તે જ વાત કહી જે ભગવાને માતા જશોદાને કહી હતી. મેં તને વચન આપ્યું નથી, બળવાન અને હિંમતવાન બન, ગભરાઈશ નહીં, કોઈ તારું બૂરું ન કરી શકે, કારણ કે તારા ભગવાન તારામાં જ છે, તું ગભરાઈશ નહીં. સ્વામીના શક્તિ પ્રદર્શનના બનાવો વધતા જ જતા હતા અને તેને લીધે કોણ ચોંકી ન ઉઠે. તેમણે શલ્યક્રિયા શરૂ કરી હતી. મદ્રાસ વિસ્તારના જેલના IGPના ભત્રીજા એક બાળકના કાકડા કાપવાની શસ્ત્રક્રિયા તેમણે કરી હતી. તેમણે ડૉક્ટર પદ્મનાભનને પોતાના 17 વર્ષના જુવાન ભાઈને પૂછપરથી મોકલી આપવા આમંત્રણ આપ્યું અને જણાવ્યું, શું કરવા તેને બેંગ્લોરમાં વિક્ટોરિયા હોસ્પિટલમાં ભરતી કરવાની મુશ્કેલી ઉઠાવી. હું તેના હર્નિયાની શસ્ત્રક્રિયા કરીશ અને તે 10 ક્ષણમાં જ સાજો થઈ જશે. બેંગ્લોરના એક વધુ મહાનુભાવ શ્રી થિરુમાલા રામની શસ્ત્રક્રિયા પણ કરવાની હતી. શલ્યક્રિયા કરી, કાતર સોય દોરાથી કરાતી, જે તેમના ડાબા અને જમણા હાથની વર્તુળાકાર હલનચલનથી પળવારમાં થઈ ગઈ. જે વિભૂતિ તેઓ પેદા કરતા તેનાથી બેહોશી આવી જતી, તે જ વિભૂતિ ચેપ વિરોધક હતી, તે જ શક્તિ પ્રદાયક હતી, સ્વાસ્થ્ય પ્રદાયક હતી, અને તે જ સર્વની દવા હતી. બધું જ એકમાં આવી જતું, દર્દી પલકવારમાં સાજો થઈ જતો, અને આ ચમત્કાર ઈશ્વરમ્માની આંખમાં દેખાવા લાગ્યો. પ્રત્યેક સ્વામીના ઉચ્ચાર વખતે તેનો અહોભાવ વધતો જ જતો. આ માત્ર ચમત્કાર ઈશ્વરમ્મા માટે જ નહોતો, તે પરિસ્થિતિ પ્રત્યે આત્મસમર્પણ બનતો જતો હતો. પુરાણી ગૂંચવણ અને ડર તેમાંથી ઝડપથી ઓસરવા લાગ્યા. તે જીવનના સત્યો અને સંજોગોને સ્વીકારવા લાગ્યા. કોણ અને શું, ક્યાં અને શા માટે, તે બદલી ન શકાય તેવા અને મોટે ભાગે અવર્ણનીય તેવા ભગવાનના કૃત્ય છે તેમ તે માનવા લાગ્યા. મહાકાવ્યોની કથાઓએ ભારતીય જનમાનસના ઊંડાણોમાં ભારતની ચાલી આવેલી મૌખિક સંસ્કૃતિએ તેમને બહુ લાંબા સમયથી શીખવાડ્યું હતું કે જીવનના સત્યો મન બુદ્ધિ જેનો તાગ ન પામી શકે તેવા રહસ્યમય છે. આમ છતાં તેમની અને સ્વામીની વચ્ચે એક આછો પડદો હતો, જેને કારણે સ્વામીની પૂર્ણ વ્યક્તિત્વ તેમની સમક્ષ પ્રગટી ન શકી. મેલી નજરનો ભોગ પોતાનો અદ્ભુત પુત્ર ન બની શકે તેવો વિરોધ કરે એ વાત તેમના મનમાં ઉતરતી નથી. તેઓ વિરોધ કરે પણ ઈશ્વરમ્માએ મેલી નજર ઉતારવાનો વિધિ કરવાનો આગ્રહ રાખ્યો. શરીર પરથી શ્રીફળ ઉતારવામાં આવ્યું, જેથી કરીને બધા દુષ્ટ તત્વ નાળિયેરને વળગી જાય, અને પછી તેને વધેરી નાખ્યું જેથી દુષ્ટ તત્વોનો પ્રતિકાત્મક વિનાશ થાય. ઓમ શ્રી સાંઈરામ.